એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવા પુસ્તક અને એના લેખકની વાત કરવાના છીએ જેમનું નામ ઇતિહાસમાં બહુ જાણીતું છે, પણ કદાચ કહું ને કે થોડા ખોટા કારણોસર વધુ ચર્ચાયું છે.
હા, બરાબર કહ્યું. આપણે વાત કરી રહ્યા છીએ જિયાકોમો કાસાનોવા અને એમની વિશાળ, મતલબ ખૂબ જ મોટી આત્મકથા હિસ્ટવાર દેમાવી, એટલે કે મારા જીવનની કથાની.
લગભગ 3,500 પાના. આ તો ખરેખર સ્મારક જેવું પુસ્તક કહેવાય. એમણે આ લખ્યું હતું 1789 થી 1798 દરમિયાન, જીવનના અંતિમ વર્ષોમાં, ફ્રેન્ચ ભાષામાં.
જિયાકોમો કાસાનોવા 1725 થી 1798, નામ સાંભળતા જ મોટા ભાગના લોકોને શું યાદ આવે?
પ્રેમ પ્રકરણો, સ્ત્રીઓને વશ કરવાની કળા, એકદમ વિલાસી જીવન.
બરાબર, અને એ બધું હતું પણ કાસાનોવા માત્ર એટલું જ નહોતા, એનાથી ઘણું વધારે હતા. એ હતા વેનિશિયન સાહસિક, કુશળ લેખક, જરૂર પડે તો રાજદ્વારી, ક્યારેક જાસૂસ પણ,
અને જાદુગર, સૈનિક, પાદરી બનવાની કોશિશ કરનાર વોયોલિન વાદક.
હા,
આ બધું એક જ વ્યક્તિ.
હા, અને હા, પેલા કુખ્યાત વિલાસી તો ખરા જ. એમનું જીવન એટલું બધું રંગીન, એટલું ઘટનાઓથી ભરપૂર અને એટલું વિરોધાભાસી હતું કે ખરેખર કોઈ કાલ્પનિક પાત્ર જેવું લાગે.
એટલે જ એમની વાર્તા આજે પણ આટલી રસપ્રદ છે, નહીં? નામ ભલે એક રીતે બદનામ થયું હોય, પણ આત્મકથા માત્ર એમના પ્રેમ વિજયોની યાદી નથી એમને.
બિલકુલ નહીં, એમના પુસ્તકમાં એ બધું છે, પણ એનાથી ઘણું વધારે છે. એ તો જીવનના દરેક અનુભવને સારો હોય કે ખરાબ, ઉચ્ચ હોય કે નીચ, અત્યંત તીવ્રતાથી જીવી જવાની એક અદમ્ય ઈચ્છાની ગાથા છે. સતત કશુંક નવું જાણવાની, નવું અનુભવવાની ભૂખ.
અને એ સમયના યુરોપનું ચિત્ર પણ મળે છે એમાંથી.
હા, એ બહુ મહત્વનું છે. આ પુસ્તક માત્ર કિસ્સાઓનો સંગ્રહ નથી, એ 18મી સદીના યુરોપિયન સમાજનું, ખાસ કરીને ઉચ્ચ વર્ગોનું અને પડદા પાછળ શું ચાલતું હતું એનું એકદમ જીવંત અને પ્રમાણિક ચિત્રણ છે. એક અમૂલ્ય ઐતિહાસિક દસ્તાવેજ કહી શકાય.
અને લખ્યું ક્યારે?
હા, જીવનના અંતમાં, જ્યારે બોહેમિયાના કોઈ કિલ્લામાં ગ્રંથપાલ હતા.
હા,
ડક્સ નામના સ્થળે કાઉન્ટ વોલ્સ્ટેનાયના કિલ્લામાં, લગભગ અજ્ઞાતવાસ જેવું જીવન, વૃદ્ધાવસ્થા, એકલતા, ત્યારે એમણે આ લખ્યું, જેણે ભૂતકાળને ફરી જીવંત કરવાનો પ્રયાસ હોય.
અભિનેતાઓના સામાન્ય પરિવારમાં જન્મ્યાતા અને પોતાની જાતને સતત નવા રૂપે ઘડતા રહ્યા.
બરાબર, એટલે આ પુસ્તક માત્ર ઘટનાઓ નથી, એ સ્વતંત્રતા શું છે, ઓળખ કેવી રીતે બને છે, નસીબનો ખેલ કેવો હોય છે, અને એમનો જે મુખ્ય વિચાર હતો પોતાની ખુશી કેળવવી, એની પાછળની ફિલોસોફી પરનું ચિંતન પણ છે. એમણે પોતાની શરતો પર જીવેલા જીવનનો આ એક નિખાલસ અહેવાલ છે.
તો ચલો આ અસાધારણ જીવનના ઊંડાણમાં ઉતરીએ. શરૂઆત કરીએ એમના જન્મ અને શરૂઆતના વર્ષોથી. વેનિસમાં જન્મ 1725માં. એ સમયનું વેનિસ કેવું હતું? માસ્ક, ષડયંત્ર, કાર્નિવલ, એ બધાની કોઈ અસર
ચોક્કસ પડી હશે. વેનિસનું એ વાતાવરણ જ એવું હતું, દેખાવ અને વાસ્તવિકતા વચ્ચે સતત ફરક, ઓળખ છુપાવવી, બદલવી, એ જાણે રમતનો ભાગ હતો. કદાચ આ બધું કાસાનોવાના વ્યક્તિત્વમાં ઉતરી ગયું.
અને માતા પિતા અભિનેતા હતા? એ સમયમાં તો એ બહુ પ્રતિષ્ઠિત વ્યવસાય ન ગણાય.
ના, બિલકુલ નહીં. એટલે પરિવાર થોડો હાશિયામાં હતો, પણ એના કારણે જ પરિવર્તન, વેશપલટો, પ્રદર્શન, આ બધું એમના લોહીમાં વણાઈ ગયું. જો કે શરૂઆતમાં તો કહેવાય છે કે એ શારીરિક રીતે નબળા હતા, ભણવામાં પણ કદાચ મંદ.
ઓહ, પણ પછી તો એમની બુદ્ધિ અસાધારણ નીકળી.
હા, કહેવાય છે કે એક લોક ચિકિત્સકે એમની સારવાર કરી પછી જાણે એમની બુદ્ધિ જાગૃત થઈ. પિતાનું તો નાની ઉંમરે મૃત્યુ થયેલું અને માતા, જે સફળ અભિનેત્રી હતી, તે પ્રવાસોમાં જ વ્યસ્ત રહેતી, એટલે ઉછેર મોટે ભાગે દાદીમાં, માર્ઝિયાએ કર્યો. એમણે સ્થિરતા આપી.
અને ભણવામાં ખૂબ તેજસ્વી હતા ને? પડુઆ યુનિવર્સિટી મોકલાતા ચર્ચ કારકિર્દી માટે.
હા, પણ એમની જ્ઞાનની ભૂખ કોઈ એક દિશામાં ન હતી. કાયદો, ધર્મશાસ્ત્ર, ગણિત, રસાયણશાસ્ત્ર, ઇતિહાસ, બધું જ જાણવું હતું. અતૃપ્ત જિજ્ઞાસા.
પણ સાથે સાથે બીજો સ્વભાવ પણ હતો.
હા, એ જ તો વિરોધાભાસ હતો. પુસ્તકો ગમતા, પણ એટલા જ જીવંત માણસો, સાહસો, જુગાર અને સ્ત્રીઓ પણ ગમતા. એક જ વ્યક્તિમાં જાણે વિદ્વાન અને વિલાસી બંને રહેતા હતા.
એટલે એક તરફ ધાર્મિક શિક્ષણની શિસ્ત અને બીજી તરફ વેનિસનું મુક્ત વાતાવરણ,
આ બંનેનો પ્રભાવ
સંભવ છે. આ બંને વિરોધાભાસી દુનિયાએ એમના વ્યક્તિત્વને ઘડ્યું હશે.
શિક્ષણની વાત કરીએ ને તો માત્ર 17 વર્ષની ઉંમરે કાયદામાં ડોક્ટરેટ અને ચર્ચમાં પણ એબેનું પદ મળ્યું હતું. પછી એ માર્ગ કેમ છોડ્યો?
બસ એમનો સ્વભાવ જ એવો હતો, બંધનો સામે બળવો કરવાનો. 17 વર્ષે ડોક્ટરેટ, એબેનું પદ, ચર્ચમાં ઉજ્જવળ ભવિષ્ય દેખાતું હતું.
પણ ટક્યા નહીં.
ના, પ્રેમ પ્રકરણો, ઉપરીઓ સાથે અણબનાવો, આ બધાને કારણે સેમિનારીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. અને આ એક મોટો વળાંક હતો. સુરક્ષિત રસ્તો બંધ થઈ ગયો. હવે આધાર ફક્ત પોતાની બુદ્ધિ અને હિંમતનો જ રહ્યો.
તો પછી શું કર્યું આ યુવાન કાસાનોવાએ?
રસ્તા પર આવી ગયા.
એક રીતે તો હા, પણ એમણે જીવનના પ્રવાહમાં જંપલાવ્યું. ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોમાં ફર્યા, કોર્ફુ, કોન્સ્ટેન્ટિનોપલમાં સૈનિક તરીકે પણ કામ કર્યું, પછી વેનિસ પાછા આવીને થિયેટર ઓર્કેસ્ટ્રામાં વાયોલિન વગાડ્યું.
પરિવારની જેમ જ.
હા, અને આ ભટકતા વર્ષોમાં જ એમણે જુગાર શીખ્યો, સમાજમાં ઊંચે ચડવાની કળા વિકસાવી અને પેલી પ્રલોભનની કળા પણ.
અને પછી એમના જીવનમાં સેનેટર બ્રગાડીન આવ્યા. આ કિસ્સો બહુ રસપ્રદ છે.
હા, એમના જીવનનો બીજો મોટો વળાંક. યુવાન કાસાનોવા શ્રીમંત સેનેટર બ્રેગાડિનને મળ્યા. સેનેટર ગંભીર બીમાર હતા, કદાચ સ્ટ્રોક. કાસાનોવાએ એમની સારવાર કરી, થોડું તબીબી જ્ઞાન અને થોડું ગુપ્ત વિદ્યાનું મિશ્રણ વાપરીને.
અને સેનેટર સાજા થઈ ગયા. ચમત્કાર કે કાસાનોવાની ચતુરાઈ,
કોણ જાણે. પણ સેનેટર અને એમના બે મિત્રો એટલા પ્રભાવિત થયા કે એમને લાગ્યું કાસાનોવા પાસે કોઈ અલૌકિક શક્તિ છે. એટલે એમણે કાસાનોવાને દત્તક લીધા.
દત્તક મતલબ દીકરાની જેમ?
હા, અને એની સાથે આવ્યું નિયમિત ભથ્થું અને શક્તિશાળી રક્ષણ. એટલે પૈસા અને સામાજિક દરજ્જો બંને સમસ્યા હલ થઈ ગઈ. એક ઝાટકે એ સંઘર્ષ કરતા યુવાનમાંથી સજ્જન બની ગયા.
હા, તો જબરદસ્ત કહેવાય. હવે એમને મોકળું મેદાન મળી ગયું હશે યુરોપમાં ફરવા માટે.
બરાબર. આ પછી તો એમનો સિતારો ચમક્યો. બ્રાગડિનના પૈસા અને પોતાની બુદ્ધિના જોરે યુરોપની રાજધાનીઓમાં ફરવા લાગ્યા. પેરિસ એમનું પ્રિય સ્થળ બન્યું. ફ્રેન્ચ ભાષા એવી સરસ શીખ્યા કે લુઈ 15માના દરબાર સુધી પહોંચી ગયા.
ત્યાં પણ મોટા મોટા માથા સાથે સંબંધો બનાવ્યા હશે.
હા, વિદેશમંત્રી એબે ડી બર્નીસ, રાજાની પ્રિયતમા મેડમ ડી પોમ્પાડોર, આવા શક્તિશાળી લોકો સાથે એમણે સારા સંબંધો કેળવ્યા. એમની વાતચીતની કળા, એમનું જ્ઞાન, એ બધું ઉચ્ચ સમાજને આંજી દેતું હતું.
અને પેરિસમાં જ એમણે પેલી લોટરી શરૂ કરી, નહીં ફ્રાન્સની પહેલી રાજ્ય લોટરી.
હા, એ એમની સૌથી મોટી વ્યવહારિક સફળતા હતી. એ સમયે ફ્રાન્સનો ખજાનો ખાલી હતો. કાસાનોવાએ પોતાની ગણિતની આવડત અને સમજાવટની શક્તિથી દરબારને મનાવી લીધા કે રાજ્ય લોટરી શરૂ કરો, પૈસા આવશે.
અને યોજના સફળ થઈ.
જબરજસ્ત સફળ. રાજ્યને ફાયદો થયો અને કાસાનોવાએ પણ ખૂબ કમાણી કરી. આનાથી એમને પ્રતિષ્ઠા એક નાણાકીય નિષ્ણાત તરીકે વધી. પેરિસમાં એમનો દબદબો વધી ગયો.
આ સમયમાં તો એ વોલ્ટેર અને રૂસો જેવા મોટા વિચારકોને પણ મળ્યા હતા.
હા, મળ્યા હતા. એમની સાથે દાર્શનિક ચર્ચાઓ પણ કરી. વોલ્ટેર સાથેની મુલાકાત તો કહેવાય છે કે થોડી તણાવવાળી પણ હતી. બંને પોતપોતાની રીતે બુદ્ધિના અભિમાની હતા. એટલું જ નહીં, ફ્રેન્ચ સરકાર માટે જાસૂસી અને ગુપ્ત મિશન પણ કર્યા.
એટલે કે માત્ર વિલાસી જ નહોતા, ગંભીર કામ પણ કરી શકતા હતા.
ચોક્કસ. 1750થી 1760નો દાયકો એમના માટે ખરેખર શક્તિ અને પ્રભાવની ટોચનો સમય હતો.
પણ પછી ઉતાર પણ આવ્યો. આટલી ઊંચાઈએથી નીચે કેમ આવ્યા?
કદાચ અતિ આત્મવિશ્વાસ, ખોટા રોકાણ કર્યા, જુગારમાં બહુ પૈસા હારી ગયા, કેટલીક રાજકીય ભૂલો પણ કરી. એટલે ધીમે ધીમે સંપત્તિ અને પ્રભાવ ઘટવા લાગ્યા.
અને પેલી છેતરપિંડી કરનાર અને વિલાસી તરીકેની છાપ પણ વધુ ગહેરી બની હશે.
હા, પરિણામે પેરિસ, વિયેના, વોર્સો ઘણા શહેરોમાંથી એમની હકાલપટ્ટી થઈ. વોર્સોમાં તો એક પોલિશ ઉમરાવ સાથે દ્વંદ્વ યુદ્ધ થયું, જેમાં બંને ઘાયલ થયા અને એમને ભાગવું પડ્યું. પછી તો વર્ષો સુધી યુરોપમાં ભટકતા રહ્યા.
પછી વેનિસ પાછા ફર્યા હતા ખરું?
ઘણા વર્ષો પછી. હા, લગભગ 18 વર્ષ પછી 1774માં માફી મળી અને પાછા આવ્યા. પણ હવે ઉંમર થઈ ગઈ હતી, 50 વટાવી ગયા હતા, પ્રતિષ્ઠા પણ પહેલા જેવી નહોતી.
અને ત્યાં ટકી રહેવા માટે શું કર્યું?
વક્રતા જુઓ, ગુજરાન ચલાવવા માટે એમણે વેનિસના એ જ ગુપ્ત તપાસકર્તાઓ માટે જાસૂસ તરીકે કામ કરવું પડ્યું જેમણે એમને જેલમાં નાખ્યા હતા.
ઓ, અને પછી 1783માં ફરીથી દેશ નિકાલ, આ વખતે કાયમ માટે.
હા, નિરાશામાં આવીને એમણે વેનિસના કેટલાક ઉમરાઓની મજાક ઉડાવતું એક કટાક્ષ કાવ્ય લખીને છપાવી દીધું. બસ ફરી મુશ્કેલી ઊભી થઈ, જેલ અથવા દેશ નિકાલ. એમણે દેશ નિકાલ પસંદ કર્યો અને એ વેનિસથી એમની અંતિમ વિદાય હતી.
અને આ અંતિમ દેશ નિકાલે જ એમણે ડક્સના એ કિલ્લા સુધી પહોંચાડ્યા જ્યાં એમણે આત્મકથા લખી.
બરાબર, જીવનના છેલ્લા વર્ષો ત્યાં ગ્રંથપાલ તરીકે વિતાવ્યા. એકલતા હતી, દુઃખ હતું, અનાદરનો ભાવ હતો, પણ કદાચ એ જ માહોલમાં એમને પોતાના જીવનને શબ્દોમાં ઉતારવાની પ્રેરણા મળી. બીમારી સામે લડતા લડતા હજારો પાના લખ્યા અને 1798માં ત્યાં જ મૃત્યુ પામ્યા, પણ પાછળ આ અમર કૃતિ છોડી ગયા.
ખરેખર શું જીવન હતું! આટલું બધું જીવનાર માણસની ફિલોસોફી શું હશે? શું માનતા હતા એ જીવન વિશે?
એમનું એક સૂત્ર હતું જે વારંવાર કહેતા, મારા જીવનનો મુખ્ય વ્યવસાય મારી પોતાની ખુશી કેળવવાનો રહ્યો છે.
એટલે કે બસ પોતાની મજા જ જોવાની? સ્વાર્થી લાગે થોડું.
હા, પહેલી નજરે એવું લાગે, પણ કાસાનોવા માટે એનો અર્થ થોડો ઊંડો હતો. એ જ્ઞાનોદયના વિચારોથી પ્રભાવિત હતા. એમનું માનવું હતું કે તર્કનો ઉપયોગ કરીને અને બીજાની સ્વતંત્રતાનો આદર કરીને પોતાની ખુશી શોધવી એ યોગ્ય છે, ઉમદા છે. અલબત્ત એમની ખુશીમાં શારીરિક અને બૌદ્ધિક બંને આનંદ હતા.
ધર્મ વિશે શું માનતા હતા?
એમનો દ્રષ્ટિકોણ મોટે ભાગે બિનસાંપ્રદાયિક હતો. ભગવાન કે વિધાતાનો ઉલ્લેખ કરે, પણ જાણે નસીબના કોઈ બળ તરીકે, કોઈ નૈતિક સત્તા તરીકે નહીં. સંગઠિત ધર્મ, ખાસ કરીને ચર્ચ, એમને પસંદ નહોતું. એને સામાજિક નિયંત્રણનું સાધન માનતા.
અને વ્યક્તિગત સ્વતંત્રતા, એ તો એમના માટે બધું જ હતી ને?
હા, એ જ કેન્દ્રમાં હતું. પોતાને પોતાના ભાગ્યના લેખક માનતા. સમાજના બંધનો, ધર્મના નિયમો, સત્તા, આ બધાને પોતાની બુદ્ધિ અને હિંમતથી પાર કરવાના અવરોધો ગણતા. ખૂબ વ્યવહારવાદી હતા. સત્ય અનુભવમાં છે, સિદ્ધાંતોમાં નહીં એવું માનતા. આખું જીવન જાણે એક પ્રયોગશાળા હતી એમના માટે.
એમની પ્રેરણાઓ શું હતી? પેલી સ્ત્રીઓવાળી વાત તો છે જ, પણ એ સિવાય?
એ વાત છે, પણ એ અધૂરી છે. સ્ત્રીઓ પ્રત્યેનું આકર્ષણ એ એમની જીવન પ્રત્યેની જે અતૃપ્ત ભૂખ હતી એનો એક ભાગ માત્ર હતો. બીજી ઘણી પ્રેરણાઓ હતી.
જેમ કે?
પહેલી, ગઝબની જિજ્ઞાસા. બધું જાણવાની, બધાને મળવાની ઈચ્છા, રાજા હોય કે સામાન્ય માણસ. સ્ત્રીઓ તરફ પણ આકર્ષણ માત્ર શારીરિક નહોતું, એમના મન, એમની વાર્તાઓ જાણવામાં પણ રસ હતો.
બીજું, પેલું સ્વનિર્માણ, પોતાની ઓળખ બનાવવાની મથામણ.
બરાબર, જન્મથી કંઈ મળ્યું નહોતું, એટલે પોતાની જાતને ઘડવી, પોતાની ઓળખ બનાવી એ જીવનભર ચાલ્યું. પોતાની બુદ્ધિને લાયક સ્થાન મેળવવાની ઈચ્છા. પૈસા અને પ્રસિદ્ધિ એની સાબિતી હતી.
અને ત્રીજું,
બૌદ્ધિક ઉત્તેજના. એ બહુ જ જલ્દી કંટાળી જતા, એટલે સતત નવા પડકાર જોઈતા. જુગાર હોય, પૈસાની યોજના હોય, રાજકારણ હોય કે પ્રેમ હોય, એ બધું એમના માટે બુદ્ધિની રમત હતી. જીવન એક મોટો ખેલ હતો.
અને ચોથું, અને કદાચ સૌથી મહત્વનું, સ્વતંત્રતા.
હા, સ્વતંત્રતા. એના માટે બધું છોડવા તૈયાર હતા. નોકરી, લગ્ન, કોઈ પણ બંધન એમને નહોતું જોઈતું. એમનું ભટકતું જીવન એ કોઈનાથી બંધાવાનો ઇનકાર હતો.
પણ આવી વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં આવે, જેલમાં, ગરીબીમાં, ત્યારે શું કરે? ભાંગી પડે?
ના, ક્યારેય નહીં. એ જ એમની ખાસિયત હતી. મુશ્કેલી એમના માટે સજા નહીં, પણ એક તક હતી. એક કોયડો હતો જેને ઉકેલવાનો હતો. પોતાની બુદ્ધિ, હાજર જવાબીપણું, હિંમત, એ બધાની કસોટી કરવાનો મોકો.
એટલે હતાશ નહોતા થતા?
ભાગ્યે જ. જેલ હોય કે દેશ નિકાલ, એમનું મગજ તરત ચાલવા માંડતું. શું કરવું, કેવી રીતે બહાર નીકળવું, પોતાની જાત પર જ ભરોસો રાખતા. જરૂર પડે ત્યાં આકર્ષણ વાપરે, ક્યાંક તર્ક વાપરે, ક્યાંક હિંમત. માનતા કે નસીબ બહાદુરનો સાથ આપે છે.
આનું શ્રેષ્ઠ ઉદાહરણ પેલું જેલમાંથી ભાગી છૂટવાનું જ છે ને, આઈપીઓમ્બીમાંથી પલાયન. એ એમના જીવનનો મોટો વળાંક ગણાય.
હા, ચોક્કસ. એ તો એમના જીવનની અને એમની દંતકથાની ઓળખ બની ગયેલી ઘટના છે. 1755માં વેનિસના ગુપ્ત તપાસકર્તાઓને એમને પકડ્યા કોઈ આરોપ વગર અને પેલી ભયાનક જેલમાં નાખી દીધા. પ્યોમ્બી એટલે સીસુ. છત સીસાની હતી એટલે ઉનાળામાં ભઠ્ઠી જેવી ગરમ અને શિયાળામાં બરફ જેવી ઠંડી.
કારણ શું હતું ધરપકડનું?
કોઈ ચોક્કસ કારણ ન જણાવ્યું, પણ કદાચ એમની મુક્ત વિચારસરણી, ફ્રી મેસનરી સાથેનું જોડાણ, ઉમરાઓને છેતરવાના આરોપ, આવું કંઈક હશે. રાજ્ય એમને ભૂંસી નાખવા માંગતું હતું.
પણ કાસાનોબા હાર માને એવા નહોતા. 15 મહિના પછી ભાગ્યા. એ કઈ રીતે? સેલનું ભોંયતળિયું તોડ્યું, છત પર ચડ્યા?
હા, અકલ્પનીય હતું એ. સેલના જાડા લાકડાના ભોંયતળિયામાં કાણું પાડ્યું, બીજા કેદી ફાધર બાલ્બીને છોડાવ્યો, પછી મહેલની ઢાળવાળી સીસાની છત પર ચડ્યા અને પછી કોઈક રીતે અંદર જઈ વેશપલટો કરીને સવાર સવારમાં મુખ્ય દરવાજેથી બહાર.
બાપરે, આ તો ફિલ્મ જેવું લાગે.
બિલકુલ. અને એમણે પોતે આ વાર્તા એટલી રોચક રીતે લખી છે કે એ યુરોપભરમાં ચર્ચાઈ અને કાસાનોવા એક દંતકથા બની ગયા. આ માત્ર શારીરિક તાકાત નહોતી, પણ બુદ્ધિ, ધીરજ, આયોજન અને હિંમતનું અદ્ભુત મિશ્રણ હતું. એ સાબિત કરતું હતું કે માણસ ધારે તો ગમે તેવી મુશ્કેલીમાંથી માર્ગ કાઢી શકે. આ ઘટનાએ એમને સાહસિકમાંથી જીવંત દંતકથા બનાવી દીધા.
આ એક મોટો વળાંક. બીજો કયો ગણાય? પેલો સેનેટર બ્રાગાડિનવાળું દત્તક લેવાવું, 1746.
હા, એ પણ એટલો જ મહત્વનો હતો, કારણ કે એણે એમની આર્થિક અને સામાજિક સ્થિતિ બદલી નાખી. ધર્મનો માર્ગ છૂટ્યા પછી એ યુવાન સંઘર્ષ કરતા હતા ત્યારે બ્રાગાડિન મળ્યા. સેનેટર બીમાર પડ્યા, કાસાનોવાની સારવારથી સાજા થયા
અને સેનેટરને લાગ્યું કે આની પાસે કોઈ જાદુઈ શક્તિ છે.
હા, એટલે એમણે અને એમના મિત્રોએ કાસાનોવાને પૈસા અને રક્ષણ આપવાનું નક્કી કર્યું. આનાથી થયું શું કે કાસાનોવાની પૈસાની અને સ્ટેટસની ચિંતા દૂર થઈ ગઈ. એકદમ એ સજ્જન બની ગયા અને યુરોપમાં ફરવા અને પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટેના સાધનો મળી ગયા.
અને ત્રીજો વળાંક, પેલી ફ્રેન્ચ લોટરીની સફળતા, 1757, જેણે એમને ટોચ પર પહોંચાડ્યા.
હું એને જ ગણીશ, કારણ કે એ એમની દુનિયાવી સફળતાનું શિખર હતું. જેલમાંથી ભાગીને પેરિસ ખાલી હાથે પહોંચ્યા હતા અને ત્યાં એમણે રાષ્ટ્રીય લોટરી જેવી મોટી યોજના સફળ કરી બતાવી.
આનાથી એમની ઓળખ બદલાઈ ગઈ નહીં, માત્ર જુગારી કે પ્રેમી નહીં, પણ એક મહત્વના ખેલાડી.
બરાબર. આ એમની પ્રતિભાનું કાયદેસરકરણ હતું. પુષ્કળ પૈસા મળ્યા, પ્રભાવ વધ્યો, શાહી ઠાટથી જીવ્યા. એ સાબિત થયું કે એમની આવડત મોટા પાયે પણ કામ લાગી શકે છે. થોડા સમય માટે એ સ્થાપિત વ્યવસ્થાનો હિસ્સો બની ગયા. અલબત્ત આટલી ઊંચાઈ પછી જે પતન થયું એ પણ એટલું જ નાટકીય હતું.
કાસાનોવાના આ અદ્ભુત પણ વિરોધાભાસી જીવનમાંથી આપણે આજના સમય માટે શું શીખી શકીએ? એમના અનુભવોમાંથી કયા બોધપાઠ મળે?
ઘણું શીખી શકાય. જો આપણે નૈતિક ચુકાદા બાજુ પર રાખીને જોઈએ તો પહેલું તો સ્વ આવિષ્કાર, પોતાની જાતને સતત ઘડતા રહેવાની શક્તિ. કાસાનોવા જાણે આજના પર્સનલ બ્રાન્ડિંગના પ્રણેતા હતા. ઓળખ નક્કી નથી હોતી, આપણે જે વાર્તા કહીએ છીએ તે હોય છે.
હા, આ તો આજકાલ બહુ લાગુ પડે એવી વાત છે. બીજું શું? અનુકૂલન સાધવાની ક્ષમતા.
બિલકુલ, અનુકૂલન ક્ષમતા. જેલ હોય કે રાજાનો દરબાર, એ ગમે ત્યાં ગોઠવાઈ જતા. નવી ભાષા શીખવી, નવા નિયમો સમજવા, નવા કૌશલ્ય મેળવવા, એમનામાં ગજબની ક્ષમતા હતી. જીવનમાં ટકી રહેવા માટે કઠોરતા કરતા આવી લવચિકતા વધુ જરૂરી છે.
અને જ્ઞાનનું મહત્વ. પૈસા કે સત્તા નહીં, પણ એમનું જ્ઞાન જ એમની તાકાત હતી.
સાચી વાત, જ્ઞાન જ એમની ખરી મૂડી હતી. ગણિત, સાહિત્ય, ઇતિહાસ અને ખાસ તો માણસના સ્વભાવની સમજ, આ બધાનો ઉપયોગ કરીને જ એમણે રસ્તા બનાવ્યા. સતત નવું શીખતા રહેવું એ જ પોતાની તકો ઊભી કરવાની ચાવી છે.
પણ આ બધાની સાથે કોઈ ચેતવણી જેવું પણ મળે છે, જેમ કે આટલી બધી સ્વતંત્રતાની કોઈ કિંમત પણ હોય.
ચોક્કસ, અને એ પણ મહત્વનો પાઠ છે, સ્વતંત્રતાની કિંમત. એમને સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવી, પણ બદલામાં શું ગુમાવ્યું? સ્થિરતા, ઊંડા સંબંધો, સમુદાય, જીવનના અંતે એકલતા. એમની વાર્તા કદાચ એ પણ કહે છે કે સાવ બંધન વગરનું જીવન અંતે ખાલીપો લાવી શકે. સાચી સ્વતંત્રતા કદાચ જવાબદારી અને જોડાણ સાથે સંતુલન માંગે છે.
વ્યાવસાયિક જીવન માટે પણ કંઈક શીખવા જેવું છે એમના જીવનમાંથી? નેટવર્કિંગ, સમજાવટ?
હા, ઘણું. જાણે આધુનિક મેનેજમેન્ટ ગુરુ હતા. નેટવર્કિંગ કેવી રીતે કરવું, લોકોને પોતાની વાત માટે કેવી રીતે મનાવવા, મુશ્કેલી આવે ત્યારે ગભરાયા વગર રસ્તો કેવી રીતે કાઢવો, પેલું જેલમાંથી ભાગવાનું ઉદાહરણ, પોતાની સામાજિક ઓળખ કેવી રીતે બનાવવી, શક્તિશાળી લોકોનો સાથ કેવી રીતે મેળવવો, પોતાની પ્રતિષ્ઠાનું ધ્યાન કેવી રીતે રાખવું.
પેલું લોટરી માટે ફ્રાન્સના મંત્રીઓને મનાવવા, એ તો કમાલ કહેવાય.
હા, એ અસાધારણ વેચાણ કળા અને રાજકીય સૂઝનું ઉદાહરણ છે. એમનું જીવન બતાવે છે કે બુદ્ધિ સાથે આકર્ષણ અને આત્મવિશ્વાસ ભળે તો બહુ પ્રભાવ પાડી શકાય.
તો અંતે એમ કહી શકાય કે એમની વાર્તા આજે પણ એટલી જ મહત્વની છે, ખાસ કરીને જ્યારે આપણને એક જ વિષયના નિષ્ણાત બનવા પર જોર અપાય છે.
હું તો કહીશ કે આજે કદાચ વધુ મહત્વની છે. જ્યાં સ્પેશિયલાઇઝેશન અને નિયમોનું પાલન કરવા પર ભાર છે, ત્યાં કાસાનોવાની વાર્તા એક જર્નલિસ્ટ અને નોન કન્ફોર્મિસ્ટની ઉજવણી જેવી છે. એમને એક રસ્તો પકડવાનો ઇનકાર કર્યો કારણ કે એમને બધું જ અનુભવવું હતું.
એમનું જીવન આપણને પડકાર ફેંકે છે.
હા, વધુ જિજ્ઞાસુ બનવાનો, વધુ જોખમ લેવાનો અને વધુ સંપૂર્ણ રીતે જીવવાનો, એમની પવન પર ભરોસો રાખીને વહેતા રહેવાની રીત જાણે કહે છે કે અનિશ્ચિતતાને સ્વીકારો અને જીવનની મુસાફરીનો આનંદ માણો. એમની આત્મકથા માત્ર સાહસ નથી, પણ માણસની સ્થિતિસ્થાપકતા, નવીનીકરણની ક્ષમતા અને પૂરેપૂરી જીવાયેલા જીવનની શોધની કથા છે.
ખૂબ સરસ. ચાલો આ ચર્ચાના અંતે ત્રણ મુખ્ય તારણો કાઢીએ. પહેલું, એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ.
મારા મતે એ છે પેલી ઊંડી એકલતા. યુવાનીના રંગીન સાહસો, લોકોથી ઘેરાયેલા કાસાનોવા અને બીજી તરફ ડક્સના કિલ્લામાં એકલા બેસીને લખતા વૃદ્ધ કાસાનોવા, આ વિરોધાભાસ બહુ સ્પર્શી જાય છે. દુનિયાભરમાં ફરનાર, હજારોને મળનાર વ્યક્તિ પણ અંતે કેટલી એકલી હોઈ શકે જો ક્યાંય મૂળ ન નાખ્યા હોય.
બીજું, એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ.
કાસાનોવા માત્ર વિલાસી નહોતા, પણ જ્ઞાનોદયના આદર્શો, તર્ક, સંશયવાદ, સ્વનિર્ધારણનું જીવંત સ્વરૂપ હતા. એ સમયના દાર્શનિક વિચારોનો શેરીઓમાં થયેલો પ્રયોગ હતો એ. આ બતાવે છે કે ફિલોસોફી માત્ર પુસ્તકોમાં નથી હોતી, જીવવાની રીતમાં ઉતરે છે.
અને ત્રીજું, એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ જે બધાને લાગુ પડે.
જીવન પોતે જ એક કળા છે. કાસાનોવાની વાર્તા ભલે ગમે તેવી હોય, એ બતાવે છે કે આપણું જીવન પણ કલાનું એક કાર્ય બની શકે છે. અર્થ કોઈ એક સિદ્ધિમાં નથી, પણ અનુભવોની સંપૂર્ણતામાં છે. સફળતા, નિષ્ફળતા, પ્રેમ, નુકસાન, બધું જ. પાઠ એ છે કે આપણે આપણા જીવનને કેનવાસ બનાવીએ અને એવું જીવીએ કે અંતે આપણી પાસે પણ કહેવા માટે એક સરસ વાર્તા હોય.
અને કદાચ આપણે એ પણ વિચારવું રહ્યું કે કાસાનોવાની જેમ શું આપણે આપણા જીવનની વાર્તાના મુખ્ય લેખક બનવા તૈયાર છીએ અને એ માટે શું કિંમત ચૂકવવા તૈયાર છીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.